This is the Pearson EdExcel GCSE Paper 1 Listening in Gujarati, Higher Tier, Summer 2020. You have 6 minutes and 15 seconds to read through the question paper. You may make notes at any time. You may open your question paper now. In a few moments, you will hear the first recorded extract in Gujarati. You will hear each extract twice. After the first playing of the extract, you will hear one bleep. After the second playing of the extract, you will hear two bleeps. After each question title is announced, there will be a pause to allow you to read the question. Some questions will be preceded by an example. You may write at any time while the recording is playing. Now, turn to the first question. Section A.
Saptak Sangeet Utsav. પ્રશ્ન એક ઉદાહરણ
આ વર્ષે તમે અમદાવાદના સપ્તક સંગીત ઉત્સવમાં ગયા હતા તેના વિશે મને કહેશો
પ્રશ્ન એક
આ 13 દિવસનો વાર્ષિક સંગીત ઉત્સવ જાન્યુઆરીમાં યોજાય છે નામાંકિત સંગીતકારો ગાયકો નૃત્યકારો અને સપ્તક સંગીત શાળાના સંગીત શીખનારાઓ તેમાં ભાગ લે છે દુનિયાભરના હજારો સંગીત પ્રેમીઓ પધારીને તેનો આનંદ માણે છે તે ઉપરાંત તેઓ છબીકારો પત્રકારો અને બીજા અનેક વ્યાવસાયિકો સાથે સંપર્ક કરી શકે છે ભારતીય શાસ્ત્રીય સંગીતને ભવિષ્યમાં જાળવી રાખવા માટેનો મંચ છે સપ્તક મારા માટે તે જિંદગીભરનો ખરેખર એક ઉલ્લાસભર્યો અનુભવ હતો આ 13 દિવસનો વાર્ષિક સંગીત ઉત્સવ જાન્યુઆરીમાં યોજાય છે નામાંકિત સંગીતકારો ગાયકો નૃત્યકારો અને સપ્તક સંગીત શાળાના સંગીત શીખનારાઓ તેમાં ભાગ લે છે દુનિયાભરના હજારો સંગીત પ્રેમીઓ પધારીને તેનો આનંદ માણે છે તે ઉપરાંત તેઓ છબીકારો પત્રકારો અને બીજા અનેક વ્યાવસાયિકો સાથે સંપર્ક કરી શકે છે ભારતીય શાસ્ત્રીય સંગીતને ભવિષ્યમાં જાળવી રાખવા માટેનો મંચ છે સપ્તક મારા માટે તે જિંદગીભરનો ખરેખર એક ઉલ્લાસભર્યો અનુભવ હતો
નિશાળનો પ્રવાસ પ્રશ્ન બે ઉદાહરણ
ઉનાળાની રજામાં ગુજરાતનો એક પ્રવાસ ગોઠવવામાં આવ્યો છે
પ્રશ્ન બે
નિશાળમાંથી 30 બાળકોને 3 શિક્ષકો સાથે 7 દિવસ માટે જામનગર જવા મળશે. તમે ત્યાંની નિશાળના બાળકો સાથે સમુદ્ર કાંઠા પાસે એક છાવણીમાં સમય પસાર કરશો. બાળકો કેવી રીતે રહે છે, કઈ રીતે ભણે છે અને કેવી પ્રવૃત્તિઓ કરે છે તે વિશે તમારે માહિતી એકત્રિત કરવાની છે. તેઓને કઈ રીતે મદદ કરી શકાય તે વિશે અને ફાળો ભેગો કરવા વિશે આપણે પાછા આવીને નક્કી કરવાનું રહેશે. જામનગરના સ્થાનિક લોકોનું માટીકામ અને ભરતકામ અદ્ભુત હોય છે. જે કોઈને આ સફરમાં જવાની ઈચ્છા હોય તેઓ મારી પાસેથી અરજીપત્રક લઈ જાય. ગુજરાતના શહેરની ઝલક જોવાની આ એક અનન્ય તક છે. નિશાળમાંથી 30 બાળકોને 3 શિક્ષકો સાથે 7 દિવસ માટે જામનગર જવા મળશે. તમે ત્યાંની નિશાળના બાળકો સાથે સમુદ્ર કાંઠા પાસે એક છાવણીમાં સમય પસાર કરશો. બાળકો કેવી રીતે રહે છે, કઈ રીતે ભણે છે અને કેવી પ્રવૃત્તિઓ કરે છે તે વિશે તમારે માહિતી એકત્રિત કરવાની છે. તેઓને કઈ રીતે મદદ કરી શકાય તે વિશે અને ફાળો ભેગો કરવા વિશે આપણે પાછા આવીને નક્કી કરવાનું રહેશે. જામનગરના સ્થાનિક લોકોનું માટીકામ અને ભરતકામ અદ્ભુત હોય છે. જે કોઈને આ સફરમાં જવાની ઈચ્છા હોય તેઓ મારી પાસેથી અરજીપત્રક લઈ જાય. ગુજરાતના શહેરની ઝલક જોવાની આ એક અનન્ય તક છે.
Section B. School Life Memories. Question 3. Example.
હું 3 વર્ષનો હતો ત્યારે મેં બાલ મંદિરમાં જવાનું શરૂ કર્યું હતું.
Question 3.
બાલ મંદિરમાં અમારા શિક્ષકો અમને ગીતો ગવડાવતા અને બાળ વાર્તાઓ કહેતા અને અમને શું મજા આવતી. હું 5 વર્ષે પ્રાથમિક શાળામાં આવ્યો અને અમને અભ્યાસ ઉપરાંત ઘણી પ્રવૃત્તિઓ કરાવવામાં આવતી. મને નાટકોમાં ભાગ લેવો બહુ ગમતો.
મારી માધ્યમિક શાળાના 3જા વર્ષમાં આંતરરાષ્ટ્રીય દિનની ઉજવણી માટે રાસ, ગરબા અને ભાંગડા શીખવાડવાની અને રજૂ કરવાની જવાબદારી મને સોંપવામાં આવી હતી. પછી મારા શાળા જીવનમાં પરિવર્તન આવ્યું. નિશાળના અભ્યાસક્રમના વિષયો ભણવા ઉપરાંત વિદ્યાર્થીઓને પોતાના પગ પર ઊભા રહેવા અને પર્યાવરણનું રક્ષણ કરવા માટે તાલીમ આપવામાં આવતી હતી.
બાલ મંદિરમાં અમારા શિક્ષકો અમને ગીતો ગવડાવતા અને બાળ વાર્તાઓ કહેતા અને અમને શું મજા આવતી. હું 5 વર્ષે પ્રાથમિક શાળામાં આવ્યો અને અમને અભ્યાસ ઉપરાંત ઘણી પ્રવૃત્તિઓ કરાવવામાં આવતી. મને નાટકોમાં ભાગ લેવો બહુ ગમતો.
મારી માધ્યમિક શાળાના 3જા વર્ષમાં આંતરરાષ્ટ્રીય દિનની ઉજવણી માટે રાસ, ગરબા અને ભાંગડા શીખવાડવાની અને રજૂ કરવાની જવાબદારી મને સોંપવામાં આવી હતી. પછી મારા શાળા જીવનમાં પરિવર્તન આવ્યું. નિશાળના અભ્યાસક્રમના વિષયો ભણવા ઉપરાંત વિદ્યાર્થીઓને પોતાના પગ પર ઊભા રહેવા અને પર્યાવરણનું રક્ષણ કરવા માટે તાલીમ આપવામાં આવતી હતી.
Weather. Question 4. Example.
આ ભારત રેડિયો છે. તમે ભારતના બદલાતા હવામાન વિશે સાંભળી રહ્યા છો.
Question 4.
અમદાવાદમાં 2 દિવસથી ઠંડીનું પ્રમાણ વધારે છે. ગાઢ ધુમ્મસ હોવાને કારણે ત્યાં જતી બધી વિમાન સેવાઓ રદ કરવામાં આવી છે. વાહન ચાલકોને ચેતવણી આપવામાં આવે છે કે ગાડી ચલાવવામાં ધ્યાન રાખે. આગ ગાડીઓના સમયપત્રકમાં પણ ફેરફાર થવાની શક્યતા હોવાથી મુસાફરી કરતા પહેલા તપાસ કરવી. મુંબઈમાં મહત્તમ તાપમાન 18 ડિગ્રી સેન્ટીગ્રેડ છે અને આ અઠવાડિયે ભેજનું પ્રમાણ ઓછું રહેશે. પુણે દરિયાની સપાટીથી ઊંચું હોવાથી અને હાલમાં ત્યાં હવાના પ્રદૂષણમાં વધારો થવાથી આ દિવસો દરમિયાન શ્વાસ લેવામાં તકલીફ ઊભી થઈ શકે એમ છે. લોકોને ઔદ્યોગિક વિસ્તારોમાં વધારે સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે. અમદાવાદમાં 2 દિવસથી ઠંડીનું પ્રમાણ વધારે છે. ગાઢ ધુમ્મસ હોવાને કારણે ત્યાં જતી બધી વિમાન સેવાઓ રદ કરવામાં આવી છે. વાહન ચાલકોને ચેતવણી આપવામાં આવે છે કે ગાડી ચલાવવામાં ધ્યાન રાખે. આગ ગાડીઓના સમયપત્રકમાં પણ ફેરફાર થવાની શક્યતા હોવાથી મુસાફરી કરતા પહેલા તપાસ કરવી. મુંબઈમાં મહત્તમ તાપમાન 18 ડિગ્રી સેન્ટીગ્રેડ છે અને આ અઠવાડિયે ભેજનું પ્રમાણ ઓછું રહેશે. પુણે દરિયાની સપાટીથી ઊંચું હોવાથી અને હાલમાં ત્યાં હવાના પ્રદૂષણમાં વધારો થવાથી આ દિવસો દરમિયાન શ્વાસ લેવામાં તકલીફ ઊભી થઈ શકે એમ છે. લોકોને ઔદ્યોગિક વિસ્તારોમાં વધારે સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે.
Cycling for Charity. Question 5.
નિશાળમાં એ લેવલની પરીક્ષા પૂરી કરીને 18 વર્ષના મિરજ પટેલે એક વર્ષની રજા લઈને લંડનથી પોરબંદર સુધીની સાયકલ સવારી કરી હતી. તે 25 દેશોમાં થઈને 8 મહિને ત્યાં પહોંચ્યો. તેને મુસાફરીમાં કુદરતી આફતો જેમ કે વાવાઝોડું, દુકાળ અને રેતીના વંટોળિયાનો સામનો કરવો પડ્યો હતો. ઠેક ઠેકાણે તંબુમાં રહેવાનું હતું, જ્યાં કેટલાય જુવાનીઓ સાથે મૈત્રી થઈ. વનમાંથી પસાર થતાં તેની તબિયત બગડી હતી. જ્યારે 200 કિલોમીટર બાકી હતા ત્યારે જંગલી મધમાખીઓએ તેના શરીર પર ચટકા ભરી લીધેલા. કેવો ડરામણો અનુભવ રહ્યો હશે! આ મુસાફરી દરમિયાન મીરજે વિવિધ દેશો વિશે માહિતી પ્રાપ્ત કરી અને પોતાની ભાષાકીય આવડતો પણ વિકસાવી. તે ઉપરાંત જરૂરિયાતવાળા બાળકો માટે 1000 પાઉન્ડ એકઠા કર્યા. લંડનના મેયરે તેને શાબાશી આપીને કહ્યું કે મીરજની સફળતામાંથી બીજા કિશોરોને પ્રેરણા મળશે. નિશાળમાં એ લેવલની પરીક્ષા પૂરી કરીને 18 વર્ષના મીરજ પટેલે એક વર્ષની રજા લઈને લંડનથી પોરબંદર સુધીની સાયકલ સવારી કરી હતી. તે 25 દેશોમાં થઈને 8 મહિને ત્યાં પહોંચ્યો. તેને મુસાફરીમાં કુદરતી આફતો જેમ કે વાવાઝોડું, દુકાળ અને રેતીના વંટોળિયાનો સામનો કરવો પડ્યો હતો. ઠેક ઠેકાણે તંબુમાં રહેવાનું હતું, જ્યાં કેટલાય જુવાનીઓ સાથે મૈત્રી થઈ. વનમાંથી પસાર થતાં તેની તબિયત બગડી હતી. જ્યારે 200 કિલોમીટર બાકી હતા ત્યારે જંગલી મધમાખીઓએ તેના શરીર પર ચટકા ભરી લીધેલા. કેવો ડરામણો અનુભવ રહ્યો હશે! આ મુસાફરી દરમિયાન મીરજે વિવિધ દેશો વિશે માહિતી પ્રાપ્ત કરી અને પોતાની ભાષાકીય આવડતો પણ વિકસાવી. તે ઉપરાંત જરૂરિયાતવાળા બાળકો માટે 1000 પાઉન્ડ એકઠા કર્યા. લંડનના મેયરે તેને શાબાશી આપીને કહ્યું કે મીરજની સફળતામાંથી બીજા કિશોરોને પ્રેરણા મળશે.
Sport. Question 6.
ગુજરાતીઓની વસ્તી દુનિયામાં બધે જ છે. વેપારમાં કુશળ તેવી ગુજરાતી કોમ અન્ય કારકિર્દી બનાવવામાં અને પૈસા કમાવવામાં વધારે ધ્યાન આપે છે, આથી તેઓ રમતગમતના ક્ષેત્રે પ્રખ્યાત નથી. ગુજરાતના નાના ગામમાંથી આવતી હિનાલી પટેલ 4 વર્ષની હતી ત્યારથી જ તેને તીરંદાજીનો ખૂબ શોખ હતો. 8 વર્ષની ઉંમર સુધીમાં તેણે 50 ચંદ્રકો જીત્યા હતા. હૈદરાબાદ તીરંદાજી તાલીમ કેન્દ્રના સંચાલકોએ તેના મા બાપને આગ્રહ કર્યો કે તેઓ હિનાલીને તાલીમ લેવા મોકલે. ત્યાં હિનાલીએ ખૂબ પ્રગતિ કરી, પણ તેને માતા પિતાથી છૂટું રહેવું અઘરું લાગ્યું. હિનાલીને મળેલા ચંદ્રકોમાંથી આખા એશિયાની સ્પર્ધામાં મેળવેલું સુવર્ણ ચંદ્રક તેને બહુ પ્યારું લાગે છે. તેણે મક્કમ વિચાર કર્યો છે કે હવેથી તે ઓલિમ્પિક રમતોની હરીફાઈમાં ભાગ લઈને ગુજરાતનું નામ આગળ લાવશે. ગુજરાતીઓની વસ્તી દુનિયામાં બધે જ છે. વેપારમાં કુશળ તેવી ગુજરાતી કોમ અન્ય કારકિર્દી બનાવવામાં અને પૈસા કમાવવામાં વધારે ધ્યાન આપે છે. આથી તેઓ રમતગમતના ક્ષેત્રે પ્રખ્યાત નથી. ગુજરાતના નાના ગામમાંથી આવતી હિનાલી પટેલ 4 વર્ષની હતી ત્યારથી જ તેને તીરંદાજીનો ખૂબ શોખ હતો. 8 વર્ષની ઉંમર સુધીમાં તેણે 50 ચંદ્રકો જીત્યા હતા. હૈદરાબાદ તીરંદાજી તાલીમ કેન્દ્રના સંચાલકોએ તેના મા બાપને આગ્રહ કર્યો કે તેઓ હિનાલીને તાલીમ લેવા મોકલે. ત્યાં હિનાલીએ ખૂબ પ્રગતિ કરી, પણ તેને માતા પિતાથી છૂટું રહેવું અઘરું લાગ્યું. હિનાલીને મળેલા ચંદ્રકોમાંથી આખા એશિયાની સ્પર્ધામાં મેળવેલું સુવર્ણ ચંદ્રક તેને બહુ પ્યારું લાગે છે. તેણે મક્કમ વિચાર કર્યો છે કે હવેથી તે ઓલિમ્પિક રમતોની હરીફાઈમાં ભાગ લઈને ગુજરાતનું નામ આગળ લાવશે.
Reduce waste to save the world. Question 7.
સુચલ, તું માની નહીં શકે કે છેલ્લા વર્ષમાં મેં કચરાની ફક્ત 12 જ કોથળીઓ ફેંકી છે, કારણ કે હું નકામી વસ્તુઓને ફરી ઉપયોગમાં લઉં છું અને વધારાનું કાંઈ ખરીદતી નથી. મારે જે ખરીદવાનું હોય તેની હું પહેલેથી જ યોજના કરી લઉં, જેથી કોઈ વસ્તુનો બગાડ ન થાય. પ્લાસ્ટિકમાં વીંટેલા તાજા ફળ અને શાકભાજીને બદલે છૂટા લઉં, અથવા મારા બગીચામાં વાવ્યા છે તેનો ઉપયોગ કરું. રસોડાનો બધો શાકભાજીનો કચરો ખાતર બનાવવાની પેટીમાં જાય. પ્લાસ્ટિકની તેલની બાટલીને બદલે કાચની લઉં, જેથી તે ખાલી થાય ત્યારે તેને ફરી ઉપયોગ માટેની પેટીમાં મૂકી શકાય.
મારા મિત્રો કે સગા સંબંધીઓને જન્મદિવસના કે કોઈ ઉજવણીના કાર્ડ મોકલવા કરતાં હું ઈમેલ કરું કે ફોન દ્વારા સંદેશા મોકલું. આથી ઘણા ઝાડ બચાવી શકાય છે. આજે વૈજ્ઞાનિકોને ખૂબ ચિંતા છે કે આપણે ઢગલાબંધ કચરો ફેંકીને જગતનું પર્યાવરણ બગાડીએ છીએ. તેનો અંત લાવવો જરૂરી છે.
સુજલ, તું માની નહીં શકે કે છેલ્લા વર્ષમાં મેં કચરાની ફક્ત 12 જ કોથળીઓ ફેંકી છે, કારણ કે હું નકામી વસ્તુઓને ફરી ઉપયોગમાં લઉં છું અને વધારાનું કાંઈ ખરીદતી નથી. મારે જે ખરીદવાનું હોય તેની હું પહેલેથી જ યોજના કરી લઉં, જેથી કોઈ વસ્તુનો બગાડ ન થાય. પ્લાસ્ટિકમાં વીંટેલા તાજા ફળ અને શાકભાજીને બદલે છૂટા લઉં અથવા મારા બગીચામાં વાવ્યા છે તેનો ઉપયોગ કરું. રસોડાનો બધો શાકભાજીનો કચરો ખાતર બનાવવાની પેટીમાં જાય. પ્લાસ્ટિકની તેલની બાટલીને બદલે કાચની લઉં, જેથી તે ખાલી થાય ત્યારે તેને ફરી ઉપયોગ માટેની પેટીમાં મૂકી શકાય.
મારા મિત્રો કે સગા સંબંધીઓને જન્મદિવસના કે કોઈ ઉજવણીના કાર્ડ મોકલવા કરતાં હું ઈમેલ કરું કે ફોન દ્વારા સંદેશા મોકલું. આથી ઘણા ઝાડ બચાવી શકાય છે. આજે વૈજ્ઞાનિકોને ખૂબ ચિંતા છે કે આપણે ઢગલાબંધ કચરો ફેંકીને જગતનું પર્યાવરણ બગાડીએ છીએ. તેનો અંત લાવવો જરૂરી છે.
A career leading to fame. Question 8, Part A.
આ વર્ષે મને વડોદરાના વિશ્વવિખ્યાત વિરાસત ઉપાહાર ગૃહના માલિક શ્રીમાન જોશી સાથે વાતચીત કરવાનો અવસર મળ્યો હતો. શ્રીમાન જોશીનો સમગ્ર પરિવાર નાણાકીય ઉદ્યોગમાં છે, પણ તેઓ તેમના પરિવારના પગલાંને અનુસરવા માંગતા ન હતા. શ્રીમાન જોશી ગણતરીમાં કાચા હતા, તેથી તેમણે હોટલ સંચાલનની ડિગ્રી મેળવવાનું નક્કી કર્યું, જેમાં કોઈ પ્રવેશ પરીક્ષા આપવાની જરૂર ન હતી. તેમના પરિવારના બધા પુરુષો રાંધવામાં નિષ્ણાત હતા. જોશીજી રસોડામાં મદદ કરતા, પરંતુ તેઓએ ક્યારેય રાંધણકળાને એક કારકિર્દી તરીકે લેવાનો વિચાર કર્યો ન હતો. અભ્યાસ પૂર્ણ થયા બાદ તેઓએ 200 અરજદારોને ટક્કર મારી વડોદરાની શેરેટન હોટલમાં નોકરી મેળવી. આ વર્ષે મને વડોદરાના વિશ્વવિખ્યાત વિરાસત ઉપાહાર ગૃહના માલિક શ્રીમાન જોશી સાથે વાતચીત કરવાનો અવસર મળ્યો હતો. શ્રીમાન જોશીનો સમગ્ર પરિવાર નાણાકીય ઉદ્યોગમાં છે, પણ તેઓ તેમના પરિવારના પગલાંને અનુસરવા માંગતા ન હતા. શ્રીમાન જોશી ગણતરીમાં કાચા હતા, તેથી તેમણે હોટલ સંચાલનની ડિગ્રી મેળવવાનું નક્કી કર્યું, જેમાં કોઈ પ્રવેશ પરીક્ષા આપવાની જરૂર ન હતી. તેમના પરિવારના બધા પુરુષો રાંધવામાં નિષ્ણાત હતા. જોશીજી રસોડામાં મદદ કરતા, પરંતુ તેઓએ ક્યારેય રાંધણકળાને એક કારકિર્દી તરીકે લેવાનો વિચાર કર્યો ન હતો. અભ્યાસ પૂર્ણ થયા બાદ તેઓએ 200 અરજદારોને ટક્કર મારી વડોદરાની શેરેટન હોટલમાં નોકરી મેળવી.
Question 8, Part B.
આ દરમિયાન તેમણે જાણ્યું કે એક રસોઈયાનું કામ રસોઈ કરવા કરતાં ઘણું વધારે છે. તેઓ લોકોનું સંચાલન, ભોજનપત્રોની રચના અને ભોજનની વાનગીઓ આધુનિક રીતે સુશોભિત કરતા શીખ્યા. હવે તેઓના ભોજનાલયમાં તેમના કાકા પાસેથી શીખેલી સીતાફળની બાસુંદી એક વિશિષ્ટ વાનગી બની ગઈ છે અને તે ચાખવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડે છે. તેમની કારકિર્દી દરમિયાન ઘણા રસોઈયાઓ અને માર્ગદર્શકોએ તેમને પ્રેરિત કર્યા છે. તેઓ માને છે કે આપણી મહેનત અને જુસ્સો આપણને આપણા સ્વપ્ન પૂરા કરવામાં મદદ કરે છે. આ દરમિયાન તેમણે જાણ્યું કે એક રસોઈયાનું કામ રસોઈ કરવા કરતાં ઘણું વધારે છે. તેઓ લોકોનું સંચાલન, ભોજનપત્રોની રચના અને ભોજનની વાનગીઓ આધુનિક રીતે સુશોભિત કરતા શીખ્યા. હવે તેઓના ભોજનાલયમાં તેમના કાકા પાસેથી શીખેલી સીતાફળની બાસુંદી એક વિશિષ્ટ વાનગી બની ગઈ છે અને તે ચાખવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડે છે. તેમની કારકિર્દી દરમિયાન ઘણા રસોઈયાઓ અને માર્ગદર્શકોએ તેમને પ્રેરિત કર્યા છે. તેઓ માને છે કે આપણી મહેનત અને જુસ્સો આપણને આપણા સ્વપ્ન પૂરા કરવામાં મદદ કરે છે.
Mastery over languages. Question 9, Part A.
સ્પેનિશ કુટુંબમાં જન્મેલ વિશ્વવિખ્યાત લેખક ફાધર વાલેસના મત મુજબ પ્રત્યેકે પોતાની માતૃભાષા સિવાયની અનેક ભાષાઓ જાણવી અને શીખવી જોઈએ. બાલ્યાવસ્થાથી જ તેઓને તેમની માતૃભાષા સાથે જર્મન અને ફ્રેન્ચ ભાષાઓ શીખવવામાં આવી હતી. ચેન્નાઈના મહાવિદ્યાલયમાંથી ગણિતની પદવી મેળવ્યા બાદ અમદાવાદમાં ગણિતશાસ્ત્ર ભણાવવાનો તેમણે સંકલ્પ કર્યો. તેઓ અંગ્રેજીમાં ગણિત ભણાવતા, પરંતુ વિદ્યાર્થીઓને સમજવામાં મુશ્કેલી પડતી, તેથી તેઓ માત્ર 2 વર્ષમાં જ ખંતથી ગુજરાતી બોલતા, વાંચતા અને લખતા શીખી ગયા. ગુજરાત સરકારે તેમને ગુજરાતી સાહિત્યના પુસ્તકો લખવા અને પ્રકાશિત કરવા માટે ઘણા પારિતોષિકોથી સન્માનિત કર્યા હતા. સ્પેનિશ કુટુંબમાં જન્મેલ વિશ્વવિખ્યાત લેખક ફાધર વાલેસના મત મુજબ પ્રત્યેકે પોતાની માતૃભાષા સિવાયની અનેક ભાષાઓ જાણવી અને શીખવી જોઈએ. બાલ્યાવસ્થાથી જ તેઓને તેમની માતૃભાષા સાથે જર્મન અને ફ્રેન્ચ ભાષાઓ શીખવવામાં આવી હતી. ચેન્નાઈના મહાવિદ્યાલયમાંથી ગણિતની પદવી મેળવ્યા બાદ અમદાવાદમાં ગણિતશાસ્ત્ર ભણાવવાનો તેમણે સંકલ્પ કર્યો. તેઓ અંગ્રેજીમાં ગણિત ભણાવતા, પરંતુ વિદ્યાર્થીઓને સમજવામાં મુશ્કેલી પડતી, તેથી તેઓ માત્ર 2 વર્ષમાં જ ખંતથી ગુજરાતી બોલતા, વાંચતા અને લખતા શીખી ગયા. ગુજરાત સરકારે તેમને ગુજરાતી સાહિત્યના પુસ્તકો લખવા અને પ્રકાશિત કરવા માટે ઘણા પારિતોષિકોથી સન્માનિત કર્યા હતા.
Question 9, Part B.
આજના સ્પર્ધાત્મક યુગમાં સફળ થવા માટે અંગ્રેજી અનિવાર્ય છે. આપણે જુદી જુદી ભાષાઓને ચોક્કસ આવકારવી જોઈએ, પણ ગુજરાતીનો અનાદર શા માટે કરવો? જેમ ભાષા માણસને માણસ સાથે જોડી રાખતી કડી છે, તેમ માતૃભાષા માણસને સંસ્કૃતિ અને સમાજ સાથે જોડી રાખે છે. દુનિયાભરમાં વર્લ્ડ બુક ડે ઉજવવામાં આવે છે, જેથી બાળકો જુદી ભાષાઓના ગ્રંથોમાંથી અનેક વિષયોનું શિક્ષણ પામી શકે. જેમ શરીરના પોષણ માટે પૌષ્ટિક ખોરાક જરૂરી છે, તેમ પ્રભાવશાળી વ્યક્તિત્વ માટે ભાષાઓનું જ્ઞાન હોવું પણ જરૂરી છે. વિશ્વભરમાં સહેલાઈથી ઉત્તમ રોજગારી મેળવવા માટે પણ ભાષાઓનું જ્ઞાન ખરેખર લાભદાયક છે. આજના સ્પર્ધાત્મક યુગમાં સફળ થવા માટે અંગ્રેજી અનિવાર્ય છે. આપણે જુદી જુદી ભાષાઓને ચોક્કસ આવકારવી જોઈએ, પણ ગુજરાતીનો અનાદર શા માટે કરવો? જેમ ભાષા માણસને માણસ સાથે જોડી રાખતી કડી છે, તેમ માતૃભાષા માણસને સંસ્કૃતિ અને સમાજ સાથે જોડી રાખે છે. દુનિયાભરમાં વર્લ્ડ બુક ડે ઉજવવામાં આવે છે, જેથી બાળકો જુદી ભાષાઓના ગ્રંથોમાંથી અનેક વિષયોનું શિક્ષણ પામી શકે. જેમ શરીરના પોષણ માટે પૌષ્ટિક ખોરાક જરૂરી છે, તેમ પ્રભાવશાળી વ્યક્તિત્વ માટે ભાષાઓનું જ્ઞાન હોવું પણ જરૂરી છે. વિશ્વભરમાં સહેલાઈથી ઉત્તમ રોજગારી મેળવવા માટે પણ ભાષાઓનું જ્ઞાન ખરેખર લાભદાયક છે.
Meher's bus journey to Diu. Question 10. Example.
હું વિમાન કે ગાડીની મુસાફરીને બદલે હંમેશા બસની મુસાફરી પસંદ કરું.
Question 10. Part 1.
ફરવાનો શોખ તો મને પહેલેથી જ. ઉનાળાની રજાઓમાં હું મારા કાકા કાકી સાથે અમદાવાદથી દીવ બસમાં ગઈ હતી. પરોઢિયે અમે અમદાવાદ સેન્ટ્રલ બસ સ્ટેશને પહોંચ્યા, જ્યાં લોકોની અને બસોની અવરજવર સતત ચાલુ હતી. અમારો બસ ચાલક તો હજુ ઊંઘમાંથી ઊઠીને દાતણ કરતો હતો. બસમાં દાખલ થતાં જ મચ્છરોએ અમને ઘેરી વળીને અમારું સુંદર સ્વાગત કર્યું. ધક્કા મુક્કી કરીને અમે માંડ માંડ અમારી બેઠકો પર બેસી શક્યા. કોઈ મુસાફરો બારીઓ બંધ રાખવા માટે તો કોઈ અનહદ ગરમીથી બચવા બારીઓ ખુલ્લી રાખવા માટે ઝઘડતા હતા. 10 મિનિટમાં અમે રવાના થયા. ફરવાનો શોખ તો મને પહેલેથી જ. ઉનાળાની રજાઓમાં હું મારા કાકા કાકી સાથે અમદાવાદથી દીવ બસમાં ગઈ હતી. પરોઢિયે અમે અમદાવાદ સેન્ટ્રલ બસ સ્ટેશને પહોંચ્યા, જ્યાં લોકોની અને બસોની અવરજવર સતત ચાલુ હતી. અમારો બસ ચાલક તો હજુ ઊંઘમાંથી ઊઠીને દાતણ કરતો હતો. બસમાં દાખલ થતાં જ મચ્છરોએ અમને ઘેરી વળીને અમારું સુંદર સ્વાગત કર્યું. ધક્કા મુક્કી કરીને અમે માંડ માંડ અમારી બેઠકો પર બેસી શક્યા. કોઈ મુસાફરો બારીઓ બંધ રાખવા માટે તો કોઈ અનહદ ગરમીથી બચવા બારીઓ ખુલ્લી રાખવા માટે ઝઘડતા હતા. 10 મિનિટમાં અમે રવાના થયા.
Question 10. Part 2.
બપોર થઈ એટલે એક ઉજાણીના સ્થળે કાકીએ મોંમાં પાણી આવે તેવા પરોઠા, સંભાર્યું, કેરીનું અથાણું અને લાડુ પીરસ્યા. 7 કલાકે દીવ પહોંચ્યા ત્યારે ચોખ્ખા રેતાળ દરિયાકિનારા પર તાડના વૃક્ષો તથા પ્રદૂષણ વગરનું વાતાવરણ જોઈને આનંદ અને તાજગીનો અનુભવ થયો. માછીમારોની હોડીઓ દરિયામાં પવનના સુસવાટાથી આમ તેમ ડોલી રહી હતી. રસ્તામાં દીવનો કિલ્લો અને તેની કોટના દરવાજા પર પાદરીઓની કોતરેલી ચિત્રકૃતિઓ જોઈ. એવામાં અમે અમારી હોટેલ પાસે આવી પહોંચ્યા. ફરી પણ આવી મુસાફરી કરવાનું ખૂબ મન થાય છે. બપોર થઈ એટલે એક ઉજાણીના સ્થળે કાકીએ મોંમાં પાણી આવે તેવા પરોઠા, સંભાર્યું, કેરીનું અથાણું અને લાડુ પીરસ્યા. 7 કલાકે દીવ પહોંચ્યા ત્યારે ચોખ્ખા રેતાળ દરિયાકિનારા પર તાડના વૃક્ષો તથા પ્રદૂષણ વગરનું વાતાવરણ જોઈને આનંદ અને તાજગીનો અનુભવ થયો. માછીમારોની હોડીઓ દરિયામાં પવનના સુસવાટાથી આમ તેમ ડોલી રહી હતી. રસ્તામાં દીવનો કિલ્લો અને તેની કોટના દરવાજા પર પાદરીઓની કોતરેલી ચિત્રકૃતિઓ જોઈ. એવામાં અમે અમારી હોટેલ પાસે આવી પહોંચ્યા. ફરી પણ આવી મુસાફરી કરવાનું ખૂબ મન થાય છે.
This is the end of the recording. You may continue to write and check your answers until the end of the test.